તારીખ 11/3/1998 થી તારીખ 14/3/1998 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 132.
આજુબાજુ શ્વેતાંબર બધા રહે છે ને, પછી ત્યાં જઈને કે ને કે ઓલા સામે માંથી મને આ ના પાડી, એટલે મને એ દોષ પકડાયો. આપણે આંગણે પાછા
ગયા એટલે છતાં પછી શું થાય કે કદાચ એ લઈ આવી તને નો લઈ આવે, પણ ફરીને તો ન જાણે. પણ એમ કેવું ખરું કે અમે મૂળ દિગંબર છીએ, સ્વતંત્રમાં સત્તા નથી, પાયમાં છો તો અમને કાંઈ વાંધો નથી, અમારા આંગણે કોઈ બી આવે તમે આપી, પણ અમારી શ્રદ્ધા નથી એટલું આપના ખ્યાલમાં મૂકવા પૂરતી વાત છે. પણ પછી એ છે ને, સામાન્ય રીતે ફરીને કોઈ ન આવે. આમ તો કૃપા
સામે ફોટો છે એટલે ખ્યાલ તો આવી ગયો છે, પણ એમ
એમ એવું છે, કૃપાળુદેવમાં સ્વતંત્ર સંપ્રદાયના લોકોએ હજી એ સમજમાં નથી આવ્યા, એટલે કૃપાળુદેવના આશ્રમમાં પણ સ્વતંત્ર પ્રતિમા, સ્વતંત્ર દેરાસર અને આંગેના અંતે બધું હજી ચાલે છે, અગાસ ખુદમાં ચાલે છે, એટલે ત્યાં તો એ જાતની હજી સ્પષ્ટ સમજણ નથી અને એની ગંભીરતાનો પણ ખ્યાલ નથી, એના દોષ નિર્દોષતાનો પણ ખ્યાલ નથી, એટલે એ લોકોના વક્તામાં પણ એ જાતની ખબર નથી, તો શ્રોતાઓને તો ક્યાંથી ખબર હોય. આપણે તો ગુરુદેવની કૃપાથી એ વિષયમાં સ્પષ્ટ છીએ, પણ માનો કે આપણે ત્યાં તો કોઈ બી જાણવું આવે તો આપણે જમવા વખતે આવે તો એમ કહે ચાલો જમવા માટે આવ્યો છે ને તો આપી દો, પણ દોષ તો શ્રદ્ધાનો લાગે અથવા એની શ્રદ્ધાના અનુમોદનનો લાગે, એટલે એ સ્પષ્ટતા કરવી જરૂરી. બીજું કાંઈ વાંધો નહીં, દેવામાં બીજો કાંઈ દોષ નથી.
શું
કોઈ વાર અસજ્જનતા જેવું લાગે સાથે જોડાયેલી છે, એનું બીજું પડખું છે કોર્ડિનેટેડ. બીજું પડખું ન હોય એટલે બીજામાં રસ ચાલ્યો જાય, તમારે નહીં બીજામાં મોક્ષવાની પણ એ સ્થિતિ છે કે આ વિષય આપણે ત્યાં ચાલે છે અને એનું મહત્ત્વ બુદ્ધિથી સમજવામાં આવ્યું છે, એટલે કોઈ કોઈને વિચારો આવે છે એ બાબતના પ્રયત્ન પણ કરે એ બાપુ વાંચન વિચાર કરે પણ પાછા બીજા ઉદયમાં જોડાઈ જાય. એ એમ બતાવે છે કે પરિભ્રમણના વિચારો સાથે જે નિરસતા ઉત્પન્ન થવી જોઈએ એ ઉત્પન્ન નથી થઈ. ને યથાર્થ હોય તો નિરસતા ઉત્પન્ન થાય, અયથાર્થ હોય તો નિરસતા ઉત્પન્ન ન થાય. એટલે તમે બીજા ઉદયમાં જોડાવાના, રસ લઈ લેવાના અને ઓલું છૂટી જવાનું. એ કામ ક્યારે થશે નહીં, એક લયથી ચાલશે ત્યારે જ થશે. સરખી રીતે તીવ્રપણે અને એક લયથી જરા લાંબો સમય ચાલશે, પછી જ અંતઃકરણની શુદ્ધિ આવશે અને પછી આખી લાઈન પકડાશે. ત્યાં સુધી લાઈન નહીં પકડાય અને પરિણામ તો હૃદયમાં ચાલ્યા જવાના. એટલે જે ફેરફાર થવો જોઈએ એ ફેરફાર ન થાય. પાડોશી પાડોશીમાં કહેશે એ દોષ ખરો. આપણે આડોશી પાડોશી અથવા શ્વેતાંબર સમાજ જે છે એની આપણે સંજ્ઞા શા માટે રાખવી, લોકસંજ્ઞા શા માટે રાખવી? જેમ કે આજે વૈષ્ણવો કોઈ તમારું બોલે તો તમને લાગે, વૈષ્ણવ સંપ્રદાયમાં વાળા કોઈ બોલે તમારું તો તમને લાગે તો અમે તો ક્યાં વૈષ્ણવ છીએ જ નહીં, પછી તમારે ન મારે હું, બસ એવું થઈ જવું જોઈએ. એના બદલે આપણે જે સમાજવાળા છીએ એમાં આપણી આબરૂ છે, એ જે પ્રકાર છે એ દોષનો ભાગ છે, એ લોકસંજ્ઞા છે. હા, લોકસંજ્ઞામાં માન છે જ, પણ માન કરતા લોકસંજ્ઞા થોડી વધારે ખરાબ છે. લોકસંજ્ઞા બહિર્મુખતાની તીવ્રતામાં ઊભી થાય છે. એટલે આપણો માર્ગ અંતર્મુખ થવાનો છે, એની વિરુદ્ધતા એમાં ઘણી છે લોકસંજ્ઞામાં. એ દ્રષ્ટિએ જ્ઞાનીઓએ એની ગંભીરતા અને ભયંકરતા વધારે લીધી છે.
જબરદસ્તી છોડે ફિર આજ હી બોલે તો મેરે કો બોલે તો બોલે ઐસે બોલે કે ગોસાલજી કે દેવચંદભાઈ કા સત્સંગ ક્યું છોડે તો ઉનો શાયદ બોલે હોંગે કે ભાઈ ઉનો જલ્દી સે જ્ઞાની બના દેતે હૈ તો ઉન બોલે ઉનકા વિષય હૈ બોલે જ્ઞાની બના દે તો દેવચંદભાઈ કા વિષય હૈ તો અબ દેવચંદભાઈ કા વિષય તો હમ તો જાતે તો ઉનકા સત્સંગ કરને કે લે જાતે ઓર સુનો મત ઓ બોલે તો સુનો મત બોલે અબ હમ સુનને કે લે જો ગુરુ માન કે હમ જાતે તો બાત તો સત્સંગમાં બોલે તો સુનના હી પડતા યા હમારે પૂછેંગે કે પ્રણામ બતાઓ હમ પ્રણામ બતાએંગે તો ઉનકો ગમતા નહીં ઓર જો ઉનું નહીં બતાએ તો ગમતા નહીં બતાએ તો ગમતા નહીં નહીં બતાએ તો બોલે કે આના નહીં તુમ અરે બતાએ તો ગમતા નહીં કે બરાબર નહીં હૈ પ્રણામ ફિર જૈસે હમ પહેલે હી કલકત્તા મેં ગયે જબ ભી હમારે કો ભાવ ભાષણ કરને કો તૈયારી કર દી ઉન તો ફિર મેરે કો જ્ઞાની સબ સાત આઠ જને જ્ઞાની બન ગયે વહાં હૈદરાબાદ મેં ફિર હમારે કો એસે બના દીએ તો હમ સંપ્રદાય છોડ કે આયે તો ફાયદા ક્યા હોય હમ વૈસે ઉધર હૈ તો ઉધર ઉલટા માર્ગ તો ફિર યહીં આકે ઉલટા માર્ગ મેં રહી જાયેંગે તો હૈદરાબાદ બોલે તો હમ એસે બોલે ફિર યહાં બોલે તો ફિર મેરા પ્રણામ થોડા આજ ખેંચા ખેંચને લગ ગયે કોઈસે ક્યું વાત બોલતો અભે ઉસકા આપ માર્ગદર્શન દો હમ ક્યા કરના હમ છોડે નહીં સત્સંગ ઉન કૈસે માયાચારી સે છોડે કે આપકી આજ્ઞા ક્યા થી કે ગોપીલાલજી કા સત્સંગ કરો તુમ તો સુબહ દેવચંદભાઈ કા 9 થી 10 સત્સંગ હોતા ગોપીલાલજી કા 2 થી 4 હોતા થા તો કોઈ બાંધા દિયા તો હમ સત્સંગ કરને કો જાતે હે બોલતે અજ્ઞાની કે સત્સંગ કરતે ઉસકો તો સૂક્ષ્મ જ્ઞાન હૈ કા અહમ ચઢ ગયા એસે બોલતે થે રોજ ટાના ટૂની વહાં મારતે થે તો સત્સંગ ક્યાં ફલીભૂત હોતે હમારા એસે ટાના દિયે તો કભી કિસકા ટાના કભી કિસકા ટાના એસે દેતે તો ફિર ભી હમારે કો માલમ નહીં ફિર હમ એસે નહીં છોડે તો માયાચારી કરી ક્યાં કરી કે મેરી તબિયત ઠીક નહીં હૈ બોલે तो अभी बीपी डाउन हो गए इसलिए मैं सत्संग नहीं करता। मैं बोले ठीक बात है, हम सबको अनीतापुर सबको बोल दे भाई तबीयत ठीक नहीं है तो क्यों अपन जबरदस्ती करते हैं, लेने दो 5-10 दिन रेस्ट। फिर मेरे को मालूम पड़ा कि अंदर के अंदर सत्संग कर रहे हैं उन, फिर हम लोग उनको नहीं बात करते। मैं भाभी को फोन करी, भाभी सत्संग चल रहा है क्या देवचंद भाई का? नहीं 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 चल रहा है। तो मैं बोले ऐसे सुने मैं सत्संग चल, नहीं कभी आते हैं तो उनको ऐसे ही बता देते हैं बोले। फिर एक रोज फोन करे, भाभी सत्संग चलता है क्या? हाँ चलता है। तो फिर मैं बोली सत्संग ही चलता तो हमारी बंद क्यों करे सत्संग, हम भी आ जाते सत्संग। तो बोला कोई बीमारी के लिए सत्संग बंद नहीं करे, उसका और ही कारण है। मैं बोली और क्या कारण है? तो अनीता को पूछ लो, अनीता को सब कारण मालूम है बोले। फिर मैं अनीता को फोन करी, अनीता सत्संग बंद क्यों करे देवचंद भाई, थे लोग तुम लोग करते हैं हमारा बंद क्यों किए? तो अनीता बोली आंटी बोले तुम्हारे को मालूम नहीं है बोले, देवचंद भाई रोज बोलते हैं गोपीलाल जी का तुम सत्संग क्यों करते हो? तो मैं बोले मेरे को तो भाई श्री की आज्ञा है, तो तुम परिणाम ऐसे ही बताते होंगे तो तुम भाई श्री आज्ञा देंगे। मैं भाई परिणाम तो मेरा जैसा है वैसा बताऊंगी, मैं कम ज्यादा कैसे बताऊंगी, तो इसीलिए वो बंद कर दिए सत्संग। फिर मेरे को बोले मैं क्यों इसे जबरदस्ती करूँ, सत्संग तो मेरे हाँ यार भाई श्री की आज्ञा है गोपीलाल जी सत्संग करो, इसलिए हम नहीं गए सत्संग। तो इतना विरोध ही रहा भाई साहब, गोसाल जी भाई साहब को मालूम है हमारे घर पे आए जब कैसा उन विरोध करे थे, हम थाली सजा के लेके गए उनके, इतना बोले देवचंद भाई बहुत दिन से आए आज तो खाना खाओ हमारे घर, प्रेम से बोले खाना खाओ। नहीं नहीं मेरे को नहीं खाना। तो मैं बोले चलो नाश्ता ही करो, नाश्ता का नाम लेके एकदम धड़क से बोले मेरे कोई सत्संग का मेरे नाश्ता वाश्ता करने का नहीं। मैं बोले देवचंद भाई व्यवहार क्यों तोड़ते हो, मेरे कोई व्यवहार नहीं है बोले, मेरे तो सत्संग का ही व्यवहार था, खुद आप सुने आपके सामने हुई थी ये बात, तो ऐसे ऐसे बात करते हम कैसे करें आप बोलो। तो आज सुबह फिर आज बोले अरे आपके भाई साहब को थोड़ा गोपीलाल उनका देवचंद भाई का सल्ले है अंदर में, मैं नहीं जाती हूँ पर उनका भाव रहते जाने का, मैं बार बार रोकती हूँ, वो घर में झगड़ा होंगे, एक जाते एक नहीं जाते तो घर में झगड़ा होगा बोल के नहीं जाने देते, तो उनको थोड़ा पक्ष रहता। तो मैं गई तो मेरे को बोलने लगे, तो मेरे को सुहा तो बात में मैं जल्दी से काट दी। तो मेरे को बोले सुन तो लो ना बात, मैं बोले मेरे को जाना ही नहीं है तो क्या सुनना है, तो ऐसी बात है तो अब क्या करना आप बोलो।
ठीक बात है, लेकिन आपको ऐसी बातों की फुर्सत कैसे मिली?
नहीं वैसे ही आप लोग जा रहे थे हैदराबाद जाने का, आपके प्रोग्राम के विषय में बात करा तो इतना जरूर बात चल रही है, नहीं चलना चाहिए था।
कोई प्रयोजनभूत बात नहीं है, और रिचन भाई में गड़बड़ ज्यादा है तो हमने ही बोला था ऐसी बात हो तो सत्संग नहीं जाना चाहिए, उन्होंने बोला था बदामी बहन को। और सबको ज्ञानी तो बना देते हैं तो ये तो बड़ी विपरीतता है, तो भी ठीक नहीं है। दूसरा सत्संग का भी वो निषेध करते हैं, सत्पुरुष का भी वो निषेध करते हैं। अभी आए थे बम्बई, 4 दिन रुके थे, सत्संग में एक टाइम आए थे, बाकी दूसरे मुमुक्षु को वहाँ उपदेश देने को तीन तीन चार चार घंटा चले जाते हैं, और सबको यही कहते हैं कि सत्संग में जाने की जरूरत नहीं, सत्पुरुष की कोई जरूरत नहीं है, और हमारे यहाँ तो जल्दी से सबको ज्ञान दिशा आ जाती है, हफ्ते भर में काम हो जाता है, ऐसा है वैसा है। तो एक लड़का जवान आया नया बिल्कुल, तो चार दिन में वो तो आनंद के घूंटे पी रहा है। तो इस तरह से मर जा मैंने अगला तो क्या हो जाए। अरविंद भाई की ये बात हुई थी, तो उसके रूबरू में मेरे को करना पड़ गया, देखो अरविंद भाई की ये हालत है, तुम क्या उसको ज्ञानी बना देते हो, क्या करते हो, तो थोड़ा गड़बड़ ज्यादा है। नुकसान हो जाता है, किसी को नुकसान हो गए वैसे उसको इंसिस्ट नहीं करना चाहिए। डिवीजन में क्या है, अपने को कोई कोई गद्दी चलाने नहीं है, कोई अपने को कोई दुकानदारी चलाने नहीं है, अपने को कोई काम चलाना नहीं है, अपने तो अपना काम करना है, और अपना लाभ नुकसान से ही मतलब है, और कोई मतलब नहीं है। अपने मंडल में से अलग बैठते हैं कि नहीं बैठते हैं, अपना आप लाभ अपने को देखना है। तो कभी के लिए था, खुद का ही कारण है उसका। इसमें क्या है कि खुद ज्ञान दिशा अपने मानते हैं, मनाते हैं, और कोई नहीं मानते हैं तो द्वेष भी आता है उनको।
अभी हमारा कोई ऐसा बात नहीं, अभी तो हमको पता है देवचंद भाई के विषय में, हम तो ये
तो फिर आप इंसिस्ट क्यों करते हो?
इससे नहीं किया था, अभी के लिए नहीं किया था इससे। अभी तो हमने ये बोला कि ये जो सिचुएशन बना देवचंद भाई का, वो इस कारण से हम लोग के कारण से तो नहीं बन जाता है। हर जगह में हम लोग इस तरह से अगर व्यवहार करते हैं, कोई अगर कोई उन्मुख भी जाता है तो अपने तो संभालना चाहिए, ऐसा हमारा अभिप्राय।
ये लोग क्या करते हैं उसमें, उसका बिगड़ा है उसमें, ये लोग क्या करते हैं? वो तो उनको सुनने को जाते थे, वो लोग का क्या कारण है?
मेरे को इस विषय में थोड़ा सा कलकत्ता में जो रमेश भाई के साथ में बना था, बिगड़ी में जैसे जो भी घटना घटा था, रमेश के कोई विरोध नहीं था। ये तो हम ये है कल क्या, जैसे आपका फोटो टंगा हुआ था, उसने कभी भी नहीं बोला कि भैंसी का फोटो निकालता था, उसने कभी भी निषेध नहीं करता था। पर क्या है कि कुछ बंधना एक करती थी तो उसको वो बात थोड़ा ठीक नहीं लगता था, पर अगर हम उसको थोड़ा टॉलरेट कर लेते और सत्संग चालू रहता तो हो सकता है कि उसका उतना नुकसान नहीं होता जो आज भी है। ऐसा मेरे को लगता है कि अगर हम लोग सत्संग चालू रख लेते हैं तो हो सकता है कि उसको इतना बड़ा नुकसान नहीं होता। जैसे मेरे को लगता है कि कितना बड़ा नुकसान हो गया, मेरे को फील होता है इसके लिए। तो मेरे को इसके लिए ऐसा एक धारणा बना हुआ है मेरे को कि शायद हम लोग के कारण से कहीं अलग अलग इस तरह से तो नहीं बन जाते हैं। इस कॉन्टेस्ट में हमने बात किया है, आज हम किसी को नहीं कहते हैं कि आप वहाँ सत्संग करने के लिए जाओ। अभी अभी के ऐसा कोई हमारा अभिप्राय नहीं था कि देवचंद भाई के साथ सत्संग करना। इस बार हम हैदराबाद गए हैं तो हमने सत्संग करने के लिए नहीं कहते थे।
फिर तो आज इंसिस्ट करने का
नहीं, आज इंसिस्ट नहीं किया वैसे,
नहीं किया
ज्ञानी बनाते तो ऐसे हमारे को फिर गलत लाइन पर, वो तो छोड़ो मचोड़ छोड़ने वाले ही है, गलत लाइन पर चढ़े तो हमारे को जाके फायदा क्या?
नुकसान नहीं हो जाए, जहाँ ऐसा है कि जहाँ नुकसान होता है वहाँ तो सत्संग कैसे करेंगे कोई? जब किसी भी एक मुमुक्षु को या अनेक मुमुक्षु को ऐसा लगे कि मुझे यहाँ नुकसान होता है, वो कहाँ से जाएगा? तो इसका जजमेंट राइट है, इसका जजमेंट राइट है। खुद को नुकसान होता है, अगले को भी होता है, इनको भी होता है, दोनों को होता है, क्या फायदा? दोनों नुकसान में चलते हैं, क्या फायदा? वो तो होना ही नहीं चाहिए।
तक उनके ऐसे पेड़ पकड़ दो साल पहले विरोध तो किसे था? शैलेश भाई मीता बेन। हमारे को सत्संग नहीं दिया जाता, हम आधा घंटा थी उनका पेड़ पकड़ के बैठ गए। हमारे घर देव तुम सत्संग कैसे नहीं कराते, कराओ मेरे सत्संग। भाई श्री जब सत्संग बंद नहीं करते तो तुम सत्संग सत्संग बिना कैसे रहते हो? आधा घंटा तक हम उनका पेड़ पकड़े दो साल पहले सत्संग के लिए। अब उल्टी लाइन ले जाते तो फिर जाके क्या करे? डूबने के लिए थोड़ा जा, डूबने तिरने के लिए तो वो संप्रदाय छोड़ के ही आया, फिर इसमें डूबेंगे तो फिर करेंगे क्या?
उसका आखा हिस्ट्री उल्टा ही है, अलग ही बात है।
પેટમાં દુખાવો અચાનક શરૂ થઈ ગયો હતો, બપોર પછી ખૂબ વધી ગયો દુખાવો, સાંજના તાવ આવી ગયો વોકિંગ પછી। સાંજના સત્સંગમાં બેસાય પોઝિશન નહોતી, એટલે માંડ માંડ બેઠો હતો, એ દરમિયાન વારંવાર ચાર પાંચ વખત સત્સંગ દરમિયાન બી પરિણામ જાતા હતા, જે બાજુ એટલે આમ કમર ને પેટ આમ ફાટતા હોય એ ટાઈપનું ફીલ થતું હતું। એટલે એમાં એક આ મને થાય છે, મને દુખાવો થાય છે એ પ્રકારનો એક પરિલંબનનો પ્રકાર અંદરમાં પકડાતો હતો। એટલે ઉપયોગ તો એ વખતે સત્સંગમાં લગાવી દેતો હતો, ત્યારે એ ખબર નહોતી પડતી એટલે એ ગૌણ થઈ જતું હતું, પણ સત્સંગમાંથી ઘરે ગયા પછી વધી ગયું હતું એકદમ, એટલે આમ બેવડ વળી જવાતું હતું વારે વારે। એટલે એ એક પરિલંબનમાં જે દેહાત્મક બુદ્ધિ અને અશાતા મને દુખાવો થાય છે એવો જે પરિલંબનનો પ્રકાર છે, એ એક પરિણમન ઉલટું પકડાવી દીધું। અને એની સામે એમ કે આપણે જે સમજ્યા છીએ તો એ વાતમાં મને થાય છે એવું કેમ લાગે છે, એટલે એ રીતે વાસ્તવિકતાને એક જોવાનો પ્રયાસ એની સામે ચાલતો હતો। એટલે વાસ્તવિકતા જ્યારે જોવાતી હતી ત્યારે ઓલી જે મને થાય છે એવું જે લાગતું હતું, એટલે એ જે કલ્પના જે થતી હતી એ કલ્પનાના રૂપમાં વાસતી હતી, કે આ એક કલ્પના છે બીજું કાંઈ નથી, પણ એટલા પરિણામ જોડાતા હતા ખરા એ બાજુમાં। એટલે એની સામે આવી રીતે વાસ્તવિકતાને જોવાનો પ્રયાસ કરતો હતો દરમિયાનમાં। આજે સવારે પછી ડૉક્ટર પાસે દવા લેવા ગયો હતો, એટલે એણે જીભ દેખાડવાનું મને કીધું, એટલે એ વખતે એક કુતૂહલ થઈ ગયું હતું અંદરમાં કે આ લોકો જીભમાં શું જોતા હશે, પૂછવાનો બી વિકલ્પ આવી ગયો। પછી તરત કાપી નાખે તો આપણે શું પ્રયોજન, એ વિષય એનો છે, જીભમાં શું જોતા હશે એનો વિષય છે, આપણો વિષય નથી, એટલે એ અપ્રયોજનભૂત વિષયમાં એ પ્રકારે કુતૂહલના પરિણામ ચાલેલા એ વખતે। પરમ દિવસે સવારના પ્રવચનમાં એક વાત આવેલી કે આશ્રયના પરિણામ કેવી રીતે ચાલે છે, એ પોતાના વિપરીત પરિણામનથી એ સમજે તો એને સવળા પરિણામના પરિણામ પકડાય અને સમજાય એને, તો કાલે એ પણ એક જોવાનું બનતું હતું કે આમાં પરાશ્રય ભાવ કેવી રીતે ચાલે છે, એનો એ કેટલો ફોર્સથી ચાલે છે, એક ફોર્સના પરિણામ દેખાતા હતા એની અંદર, નિર્વિકલ્પ ભાવે એ પરિણામ ચાલે છે અંદરમાં, આ મને થાય છે અથવા હું જે પકડાય છે અંદરમાં એ પરિણામ અને ઉલટું પરિણામ મને એવી રીતે પકડાતું હતું। એટલે એ ઉલટા પરિણામન ઉપરથી કંઈક શક્તિને સ્વભાવ સામર્થ્યને કંઈક પકડવાનો એક અંદરમાં પ્રયાસ એક ચાલેલો, કાં કેવા પ્રકારનું સામર્થ્ય છે અંદરમાં કે ઉલટામાં પણ આટલું જોરથી ચાલે છે આ।
તો એમાં શું છે કે જ્ઞાન થી જુદા પડાય છે, એ જ્ઞાન વેદન થી જુદું પડાય છે. ત્યાં સુધી જુદું નથી પડાતો, હું પણ તો એકત્રપણે થઈ જ જાય. અસાતાવિદ્નિનો ઉદય આવે ત્યારે સમાધાન ભૂમિકા અનુસાર લેવાવું જોઈએ. નહીં તો શું છે કે આપણે વાત સાંભળી હોય, સમજ્યા હોય, તો એ વિચાર આવે તો તે મંદતા આવી જાય. મંદતા આવી જાય તો એવું લાગે કે ચાલો આ પ્રયોગ થઈ ગયો, એટલે એ થોડું સમજાવવું જોઈએ કે વિચારથી તો આમ નથી થતું ને. જે પડખા આપણે સમજ્યા છીએ એ વખતે એ પડખાથી વિચાર આવે. વિચાર આવવો એક વાત છે, એપ્લિકેશન થવું બીજી વાત છે. એપ્લિકેશન છે એ પ્રયોગ છે, વિચાર છે એ વિચાર છે. કે માત્ર વિચારથી સમાધાન ન લેવાઈ જાય એટલે અહીંયા કાળજી આપવી જોઈએ.
નાની એવી બાબતમાં મતલબ પરિણામ બહુ બગડી ગયા હતા. પછી સત્સંગમાંથી મારે શું હતું, એવી રીતે પ્લાનિંગ કરીને નીકળ્યો હતો ફેક્ટરીનું કે 8 વાગે મેં માણસને કીધેલું વેઇટિંગ આપી દે, મારે 8:20-25 પહોંચી જવું પડે ફેક્ટરી. એટલે શું થયું, અહીંથી મારે શ્રુતિને મૂકવા જવાની હતી એમના ઘરે, નિલેશભાઈના ઘરે. એટલે એ મૂકવા હું જવાની હતી, એટલે એ બાબતમાં મેં ના ન પાડી કંઈ. મને એમ થયું નતું કે મને એમ તું પહોંચી જઈશ, મને બી રીતનું જ હતું. મને કંઈ ના પાડવાનો વિચાર સીધો ન આવ્યો. એટલે મેં શું થયું, ચાવી સરુબેન પાસે મને કહેતી ગયા તો મને પછી ઘડિયાળ મેં જોયું ને તો મને ખ્યાલ આવી ગયો કે પહોંચી નહીં શકું કારખાને. પછી ચાલો સ્કૂટર એમ લઈ ગયું, પછી પરિણામ ત્યારે બગડ્યા હતા. કેટલી સાથે જરા બગડ્યા હતા, એવી રીતે મેં કીધું હતું કે તારે તારી રીતે કરી લેવું હતું ને મેનેજમેન્ટ આની સાથે, ચારુ ભાભી સાથે. એનું સ્કૂટરમાં 2 જણા જઈને પછી એનું સ્કૂટર લઈને તું ઘરે જતી રહ્યા. એટલું એ મારી સાથે મારે એને ઘરે મૂકીને જવું પડે, હું ગમે તે સીધો ફેક્ટરી જતો રહ્યો. એમ કરતા પછી પરિણામ બહુ ખેંચાઈ ગયા હતા બાબતમાં. એમાં કારખાનાના જે કામમાં જે વજન છે ને, વૈશી મને લાગે છે દોષ એવો, એનું વજન વધારે છે. પ્લસ પછી એમાં એક બીજું એક બી હતું કે મારે 2 મશીન એક સાથે ચાલુ કરવાના હતા. જો હું થોડોક મોડો પહોંચું ને તો બધું કામ સાથે થઈ જાય ને હીટિંગ અનઇવન થઈ જાય, પછી આખું મારે એકડેકથી બધું કરવું પડે. એક મને એક સવા જશે પૂજામાં પહોંચવાનો ભાવ પણ હતો, પણ મારા પરિણામ જે બગડ્યા એમાં એનું કોઈ કારણ નહોતું. પરિણામ તો મારા બગડ્યા હતા એ આવી રીતે બગડ્યા હતા મતલબ, પણ એક મનમાં એ પણ હતું સાથે, મારે જલ્દી પતાવવું હતું કામ, એમાં એ પણ હતું ખરું સાથે. પછી ચેપકી સાથે હું મારા ઊંચા અવાજે મતલબ વાત મેં કરેલી એવી શબ્દો કીધા તમને આવ્યું છે, પણ હું ટૂંકમાં મને આકુલતા ખૂબ થઈ હતી તમને યાદ છે. એની અસર ક્યાંય સુધી રહી હતી પછી એ આકુલતા જે થઈ ગઈ એવી રીતે, તો મને ક્યાંય સુધી એની મને એમાં ભૂલ થઈ ગઈ ઘૂટ્યા કરતું હતું, આ કેમ આમ થઈ ગયું આજે એમ.
શું છે કે ઉદયમાં ઉદાસીનતાનો જે પ્રકાર છે એ યથાક્રમે આવે ને તો જ એમાં યથાર્થતા રહી. નહીતર ક્યાંય ને ક્યાંય આવું થયા જ કરવાનું, ક્યાંય ને કે જ્યાં સુધી ગાડી પાટે ન ચડે પછી પરિણામોનું ક્યાં ઠેકાણું રહેવાનું હતું, થયા જ કરવાનું. બીજું એમ લાગ્યું તમને એવું લાગ્યું કે વજન છે કારખાનાના કામ ઉપર એટલે આવું થયું, તો એની પણ વિચારણા થોડીક કરવી પડશે. એ વખતે નહીં થાય, પછી પણ થોડીક વિચારણા કરવી, અને એ વિચારણાને અંતે એનું મહત્ત્વ ઘટે એવું એ કંઈક રિઝલ્ટ આપવું જોઈએ વિચારણા, એવો પ્રકાર લેવો થોડો. તો ફરીને કદાચ આવો ઉદય આવે તો એટલા બધા પરિણામ ન ખેંચે.
મૂલ્ય કેમ એક વખત નક્કી કર્યું એટલે પતી ગયું, પછી એક વખત માં થઈ જવું જોઈએ ને વસ્તુ ને મૂલ્યાંકન બરાબર થઈ જવું જોઈએ એટલી હદે એને વિચારી લેવું
જોઈએ. એના માટે વિચારણા ખૂબ ચાલવી જોઈએ. આમાં શું છે કે ઉદયના કાર્યોમાં કે જ્યારે પણ હાલતા ચાલતા ખાતા પીતા સૂતા નવરા પડતા હોય ત્યારે આવી બધી વિચારણાઓ ચાલવી જોઈએ. પોતાની પ્રકૃતિ, પોતાનું દુદયમાં વજન, પોતાને પોતે જે મૂલ્યાંકન આપ્યું હોય, કિંમત આપવી જોઈએ, એ સંબંધેની બધી વિચારણાઓ ચાલવી જોઈએ, તો કંઈક જાગૃતિ રહે. એવી કાંઈ ન હોય જે તે ઉદયમાં આપણે ઉદય પ્રમાણે તન્મય થઈને ચાલતા હોય તો પછી પરિણામ તો ક્યાંય કંટ્રોલમાં રહેવાના ને. જેવો ઉદય આવો એમાં થઈ જશો તન્મય. એટલે વિચારણા તો ખૂબ ચાલવી જોઈએ, મુમુક્ષુની ભૂમિકામાં વિચારણા સારી એવી ચાલવી જોઈએ. આટલો આટલો આપણે સાંભળીએ છીએ, આટલો આટલો ચર્ચાય છે, પછી તો વિચારણા ચાલવી જ જોઈએ.
ઘરેથી જયારે નીકળતા હતા ને ત્યારે આમ આમ ત્યારે જ પડતા પડતા જેવું રહી ગયું હતું થયું હતું એને. એટલે પછી જતા હતા ને ત્યારે આમ આમ વિચાર આવવા જતો હતો કે આવી રીતે ચલાવતો હતો એમ એમ થવા જતું હતું પછી. એટલે મારા પણ જે ઊભું થવા જતું હતું ને ત્યારે જ કાપી નાખ્યું, નહીં હવે આવું નથી કરવું મારા પણ. એ પછી એ જે આમ ઊભું જ થતું હતું પછી તરત કાપી નાખ્યું નહીં. અને એ કરવાનું કલ્પના જ છે ને, જે પછી જે થવાનું છે કલ્પના જ કરવાની છે ને, પછી ત્યારે કાપી નાખ્યું.
આ સત્સંગ પહેલાં મેં ઘરેથી જ નક્કી કરેલું કે મારે પરલક્ષ નથી કરવું. આપણે કીધેલું કે સ્કૂલમાં થાય છે કે નહીં, તો બે ત્રણ દિવસથી હું એ ચેક કરું છું કે કેટલું પરલક્ષ થાય છે. તો બે ત્રણ દિવસથી તો નથી થતું. રોજ પરલક્ષ સ્કૂલમાં ન કરીએ અને બહાર પણ ન કરીએ, ન કરી તોડી નાખો, હા ન કરવો. બે દિવસથી સ્કૂલમાં ટીચર બે ત્રણ લાફા મારે છે, તો ત્યારે કાંઈ થાય તો જ્યારે ટીચર મારે એની પહેલાં એકદમ વિચાર ચાલતા હોય એવું લાગે કે બરાબર છે. શું વિચાર ચાલતા હોય? શું વિચાર ચાલતા હોય? ટીચર ચાલ્યા પહેલા જ ને મારવાનું શું કારણ? ટીચર ના
તને તો શું તને હમણાં એટલી નોલેજ નથી, હું બીજી વાર બોલવા જતો હતો ભાઈશ્રી એના નેક્સ્ટ મિનિટે જ પછી બાપાએ કીધું કે મને ડિક્શનરી આપ. તો ભાઈશ્રી હું હોલમાંથી રૂમમાં જતો હતો, શ્રુતિ મારા હાથમાં હતી, એટલે પાપા આમ ત્યાં થોડાક ચીડ ચીડથી મને એમને કીધું કે જલ્દી આપને ડિક્શનરી, એમ ડિક્શનરી આપે. તો ભાઈશ્રી ત્યારે મેં કીધું, મારું પણ ત્યારે એકદમ થોડોક ટોન બદલી ગયો હતો, મેં પણ કીધું કે હું શ્રુતિને મૂકીને આપું છું એક મિનિટ ને, પછી ત્યારે ભૂલ થઈ ગઈ હતી. ને પછી મમ્મીને જ્યારે એ વાત કહેવાની ત્યારે પણ થોડુંક મનમાં એવું હતું. પછી એવું લાગ્યું કે આના આમાં મારો માન છે, પાપા મમ્મી સામે શું માન.
પકડવાનું છે. પછી કપડું હોય, વ્યક્તિ હોય, ગમે તે હોય, તપણાનો જે ભાવ છે એ પકડીને ટાળવાનો છે. બાકી પરિણામોમાં આકુલતા જોઈને પરિભ્રમણને ચિંતા બાજુ વળવાનું, પુરુષાર્થ એ પ્રયત્ન ચાલુ રાખવાનો.
ત્યારે તો થોડુંક જોવાનું હતું કે આમાં રસ ન લેવું જોઈએ એવું રાખ્યું હતું અંદર થી, પણ ભાઈ સહેજ સહેજ જેમ કલર લગાડતા ગયા ને આ ત્યાં ભાઈ ત્યારે પછી બધું ભૂલ થઈ ગયું.
એ તો હજી તને બહુ વાર લાગે, કારણ કે પહેલેથી તો રસ છે જ.
પછી સાંજે જયારે એક્સિડન્ટ જોયો મેં પછી ત્યારે એવું લાગ્યું કે આજે બહુ રસ લઈ લીધું, પણ પરિભ્રમણમાં મારું પણ આવું થશે તો મારે પછી ત્યારે એકદમ ભય લાગ્યો હતો. એવું લાગ્યું હતું કે પછી આ બધામાં રસ લઈશ તો મારું પણ એવું થવાનું છે.
ફરીને બરાબર રોકી લેજે પરિણામને. તો છૂટને કહા જાતા હૈ પરિણામ, છૂટ જાતી હૈ બહાર માને કહા જાતા હૈ. અચ્છા, તો પહેલે રસ લીયે બહુ જ્યાદા લિયા હૈ, ઇસકા મતલબ હૈ અધિક લિયા હૈ, ઇસલિયે છૂટ જાતા હૈ. કોશિશ કરતે રહો, દુસરા તો કોઈ ઉસમેં ઓલ્ટરનેટિવ નહીં હૈ, ઇસકા કોઈ અવેજી નહીં હૈ, એ પ્રયત્ન કરતે રહેના ચાહીએ. હમે વિષય નહીં બદલના હૈ,
બરોબર.
વિષય બદલ દેંગે તો વેદના ચિંતના આવેગી નહીં,
બરોબર.
વિષય બદલ એક લય છે,
બરોબર.
કામ કરના હૈ,
બરોબર.
તભી કામ હોગા.
કભી કભી અભી પરિણામ મેં દેખતે હૈ, અભી ઓબ્ઝર્વ કરતે હૈ, તો કઈ છોટા ચીજ ભી ખો જાતા હૈ, જૈસે રૂમાલ ખો જાતા હૈ, ઉસકો ભી ખોજને કા વૃત્તિ ચલતા હૈ. શાયદ તો 2-5 મિનિટ પહેલે થી ઠીક કે કહાં ગયા કે ઉસમે ભી ખિંચાન દેખતા હૈ. એસે કભી કોઈ બરા ચીજ જૈસે એક અભી થોડા દિન પહેલે 2-3 મહિના પહેલે ટ્રેન મેં હીરા કા બટન ચોરી હો ગયા થા, ઉસમે ખિંચાન નહીં દેખા,
આત્મા ખો ગયા ઇસકા ક્યા.
કિસ તરહ સે વિચાર કરના ચાહીએ?
वो अपनत्व में परिभ्रमण दिखना चाहिए, परिभ्रमण के भयंकर दुख भी दिखना चाहिए, अपना ज्ञान दुखना दिखना चाहिए, दिखना चाहिए। મુસાફરી થઈ શકે તો આમાં તો આથી વધારે કઈ વિકલ્પ કરવા જેવો જ નથી. ટેક્સી ભાડા સિવાય કઈ બીજું હોશ કરવા જેવી નથી. ટેક્સી ભાડું દેવું એ તો દેવું પડે છે એટલે દેવું, મફત બેહવા દે એમ નથી, બાકી એમાં હોશ શું કરવાને.
થઈ છે, બીજો રસ્તો નથી. પણ કોકવાર બહુ તીવ્ર થઈ ગયા હોય તો ઘી ખાંડ નો કઈ તૂટો નથી, રોજ સારી રીતે ખૂબ જેટલું વધારે ખાય એટલું ખવડાવે, શું થાય દશા? એને ચોકલેટો આપો, એને આ આપો, તે આપો, દશા શું થાય? એને તબિયત બગડે ને એને એને ટેવો બગડે, એ નુકસાનમાં જવાનો છે. બીજું શું થવાનું છે? એ શરીરનું, જીભનું, બધું ઇન્દ્રિયોનું એવું જ છે કે જેટલી એને કુટેવ છે એટલી પોષો, એટલું એટલું એ આપણે પરવશ થવાનું, પરાધીનતા આવવાની. અને ખરેખર તો એવી પરાધીનતામાં આકુલતા દેખાડવી જોઈએ કે હું પરાધીન થાવ છું અને લીંબુના પાંચ ટીપા આગળ હું પરાધીન થઈ જાઉં. હા, એમ ઘણાને ચા વગર નથી હાલતો. હવે પાસે ડોળું પાણી છે, બીજું શું છે? નવટાક પાસે ડોળું પાણી છે, બીજું જ કાંઈ છે નહીં. વરસાદનો ડોળું પાણી જેવો કલર છે કે બીજું કાંઈ છે? રસ્તા પર ડોળું પાણી હાલી જોઈએ તો ચાની કલ્પના કરીએ છીએ આપણે. હે, એમાં છે શું? કાંઈ નથી, ખાલી ખોટું મન પકડાઈ ગયું છે. જરાક મજબૂત કરો, જરાક આ વિચારણામાં આવીને, આત્મકલ્યાણની વિચારણામાં આવીને, તો એ તો મનની તાકાત તો સહેજે આવી જવાની. કેમ કે આપણે તો આત્માની શક્તિ કેળવવા માટેનો આ બધો પ્રયોગ છે. આપણો જે પ્રયોગ છે એ તો આત્મશક્તિને અંદરથી પેદા કરવાની વાત છે. મનની શક્તિ, મનોબળ એ તો સાધારણ વાત છે એની અંદર. એટલે આપણા મુમુક્ષુને તો મનોબળ ઘણું હોવું જોઈએ, ઘણું સારું મનોબળ હોવું જોઈએ. આ વિચારધારા એવી છે. તમે બહુ વખતે બોલ્યા, જાતા વખતે વાત કરી. નહીં નહીં, મનોબળ ડેવલપ થાય પછી આત્મબળ ડેવલપ. કારણ કે પહેલાં તો મન ઊંધું હાલતું હોય છે ને, એને નબળાય છે. મનને આ જોઈએ ને તે જોઈએ તો એને નબળાય છે. એ નબળાય એમને મરીને આત્મબળ આવે ક્યાંથી? પછી મનોબળ આવે એ મનોબળને ડેવલપ કરીને આત્મબળ સુધી પહોંચવાનું છે. કેમ કે મનોબળનો ઉપયોગ તો આત્માનો જ છે ને. હા, તો મનોબળ તો સહેલું જ છે લાવવા, એમ જ છે. એક થોડોક આ વિચારણામાં આવો એટલે મનોબળ તો સહેજે આવી જાય, તો સહેલું જ છે. આત્મબળમાં તો ઘણી પુરુષાર્થ માગે છે, આત્મબળ લાવવા માટે આત્મિક પુરુષાર્થ માગે છે. એટલે હવે જે જે ખાવા પીવાની બીજી ત્રીજી કુટે હોય તો તરત જ જાહેર કરવી, તરત જ નિવેદન કરવું, પહેલાં કાઢવા જેવું. કેમ કે મનોબળમાં પણ માં એમને રહીએ નબળાઈમાં, અને આ બધું તત્વનો અભ્યાસ કરવામાં આત્મબળ ક્યાંથી લાવશો? એટલે એ તો રસ્તામાંથી રસ્તો સાફ કરી જ નાખવો જોઈએ આગળ હાલવા માટે. બહુ દુખે છે તો એના વિચાર ન ચાલે. જેમ કે સહજ થઈ ગયું હોય ને એવું લાગે, તો જ્યારે એ દુખે ત્યારે અંદરમાં ભક્તિ ગવાતી હોય છે. તો જ્યારે શરીર પ્રત્યેના પરિણામ ન ચાલતા હોય ને ભક્તિ ગવાતી હોય, તો એમાં શરીર પ્રત્યેનો જે દેહાત્યાસ હોય એ મોડો પડે, અને એમ પરિણામ ખેંચાયા વિના દુખે અને કાંઈ અસર ન થાય બરાબર છે. એટલે તારું એમ કેવું છે કે માથું દુખે છે પણ એ વખતે અંદરમાં ભક્તિ ગવાતી હોય છે, તું ભક્તિ મનમાં મનમાં ગાય છે એમ કે એમ કે ને ઠીક, એટલે પરિણામ એ બાજુ ચાલ્યા જાય છે ભક્તિમાં, એ તો સારું છે, એમાં કોઈ ખોટું નથી. બે દિવસ પહેલા મેં આપણે કીધેલું કે ઘેરથી નક્કી કરેલું અને પરલક્ષ નહોતું થતું, તો બે દિવસથી ઘરેથી નક્કી ન કર્યું હોય તો સહજ પરલક્ષ થતું હતું, તો પરલક્ષ નહીં થવાનું કારણ હતું કે એ વખતે નયને હિનકો જે ભક્તિ છે એ ગવાતી હતી. નયને હિનકો રાહ દેખા દે પ્રભુ, એ ગવાતી હતી, તો એ બરાબર છે અને એ રીતે જ પરલક્ષ તોડવાનો. ને પરલક્ષ ખાલી ભક્તિથી નહીં તૂટે, તેમ ઉપરમાં પણ જે માથું દુખે છે એ કંઈ ભક્તિથી નહીં દુખે એવું કાંઈ નથી, એ તો એક ટેમ્પરરી વાત જુદી છે. બાકી એના માટે તો આપણે આપણા ક્રમથી જ ચાલવાનું રહ્યું, બીજો રસ્તો નહીં પકડવાનો, પરમેનન્ટ કોઈ બીજો રસ્તો નથી. આજે હોળી હતી, રમવાનું મન નહોતું થતું, કેમ કે હું પહેલાં ક્યારેય રમી નથી એટલે આ વખતે પણ મન નહોતું થતું. ખાલી પાણીથી પહેલાં રમેલી, કલરથી પહેલાં નહોતી રમી હું, એટલે નહોતી રમી કેમ કે એમાં મને આકુલતા અને દુઃખ દેખાતું હતું એટલે હું નહોતી રમી. પહેલાં હું હોળી રમેલી એ અત્યારે યાદ આવે તો એનો બહુ ખેદ થાય છે, અને ત્યારે આટલો રસ કેમ એમાં મેં લીધો. ઠીક છે, બરાબર છે, ઠીક છે. ગઈકાલે મેં મારા એક આશા અપેક્ષાના પરિણામ પકડ્યા કે જ્યારે હું મમ્મી કાં તો પપ્પાને હું એમ કહું કે મારું મન કરી દો, મારું કામ કરી દો, તો એ લોકો ન કરી દે તો પરિણામ બગડે, તો એનો આજે ખેદ ઘણો થતો હતો. તો જ્યારે ખેદ થતો હોય ત્યારે આશા અપેક્ષા મળી પડે, હા ખેતી આ પાછા અપેક્ષા મળી પડે, ખેત થવો જોઈએ. ભયંકરતા ભાસવી જોઈએ, પરલક્ષની ભયંકરતા ભાસવી જોઈએ. આટલા વર્ષનો સત્સંગ પરલક્ષ ખાઈ ગયો, કેટલું બધું સમય ને શક્તિ ખર્ચાઈ ગઈ, કેટલું આયુષ મનુષ્ય આયુ નીકળી ગયું, એમ થોડું વધારે વિચારણા લંબાવીને એનો ખેદ વધારે કરવો. પરલક્ષજી મોડું નથી પીડ્યું એનો અર્થ એમ છે, વિકલ્પો આવી જાય છે એનો અર્થ કે પરલક્ષ મોડું નથી પીડ્યું. અને ક્યારેક ક્યારેક પરલક્ષને અનુસરીને તમારો આત્મા પ્રવૃત્તિ કરે છે ત્યારે જાગૃતિ પણ નથી હોતી, એવું બને છે. એટલે આ બધું ચાલે છે.
ભાઈશ્રી, હમણાં ખાવાની વાત આવી ને, એમાં અગર સાંજના અગર રોટલી ને એવું હોય ખાવામાં તો ભાઈશ્રી મારા પરિણામમાં ઘણા ઉપર નીચે થઈ જાય ભાઈશ્રી.
એટલે શું થાય? રોટલી નો
ભાવ ભાઈશ્રી, રોટલી ભાઈશ્રી સાંજના નો ભાવે ખાવી, નો ગમે રોટલી દાળ ભાત શાક હોય સાંજના તો પરિણામ ઘણા ખેંચાય ને બગડે.
તો શું જોઈએ
સાંજના? સાંજના ભાઈશ્રી બીજું કાંઈ જોઈએ, રોટલી નો જોઈએ.
એટલે સાદું નો ચાલે?
ના ભાઈશ્રી,
ભાડું દેવાનું રાખો, બીજું કઈ નહી, લાજ ડડાવા જેવા નથી. જીભને, એક જીભને વશ થવાથી બીજી ઘણી ગડબડ થવાની. ઘણા શાસ્ત્ર વાંચે છે, ઘણા લોકો વ્રત નિયમ લે છે, ઘણા પૂજા ભક્તિ ખૂબ કરે છે, ખાવા બેસે ત્યારે રસ ઉગે છે, નિવૃત્તિ લઈને નિવૃત્તિ ક્ષેત્રમાં વસે, ધાર્મિક ક્ષેત્રમાં આશ્રમમાં જઈ રહે ખાવાના પરિણામ રસ
સત્સંગ કરને લગે થે વહા પર બેઠ કે હમ ભવેશભાઈ ઈશાલાલ જી તો એ સત્સંગ કે દરમિયાન ખ્યાલ નહીં રહા કે ઘૂમને કા ટાઈમ 5 બજે ઘૂમને કા ટાઈમ થા
ઠીક ભૂલ ગયા કોઈ સત્સંગ મે છે ને ફિર કે બાત
મત દેર ના હોય એ આપ પાસે લોગ આધારણ પર સત્સંગ છે ગયા
કે દૂસરા કામ મે હો તો અલગ બાત હે સત્સંગ ચલતે રહે તો કોઈ ખાસ બાત નહીં
અફસોસ
વિકલ્પ નો બોજો લાગુ. વિકલ્પ નો બોજો લાગવો જોઈએ કોઈ પણ કાર્યના. બાકી તો પદાર્થ પદાર્થ છે, એમાં પદાર્થ ઉપર રાગદ્વેષ કરવાનો તો કોઈ પ્રશ્ન નથી. દો બાર તો લેડીઝ લોગ ભી નહીં લગાતી હોગી. મોરારજી દેસાઈ છે, ગાંધીજી છે, સાબુન જિંદગી ભર લગાય નહીં. મોરારજી દેસાઈ દેખો યુરોપિયન જૈસા આદમી થા. મોરારજી દેસાઈ ઉસકા જો સ્કિન કા કલર થા યુરોપિયન દેખ લો. સારી જિંદગી સાબુન નહીં લગાય. સ્વચ્છતા રહેતી હૈ, લેકિન વો પાણી સે ભી સ્વચ્છતા રહેતી હૈ. મેરા કહેને કા મતલબ યે હૈ કે ગાંધીજી ભી સાબુન નહીં લગાતે થે, ઓર મોરારજી દેસાઈ ઇનકે શિષ્ય થે તો વો ભી નહીં લગાતે થે. ઠીક હૈ, સ્વચ્છતા કે કારણ એક દફે લગા લો, વો ભી મામૂલી. દો દો બાર લગાને કા ક્યા મતલબ હૈ. આપ 10 દફે લગાવો ઓર જૈસે હી બહાર નિકલો બાથરૂમ સે મક્ખી આકર બેઠેગી. ઓર મક્ખી તો ગંદગી પે બેઠતી હૈ, અંદર સે વો ગંદા હૈ, બહાર કિતના સાફ કરોગે આપ. શરીર તો અંદર સે હી ગંદા હૈ. કૃપાળુદેવ લિખતે હૈ કે મુમુક્ષુ કો ઇસકે બિના કિસી કી ચીજ બિના નહીં ચલે એસા નહીં હોના ચાહિયે, ક્યોંકિ યે તો બંધન હૈ. ઇસ પદાર્થ કે વિષય મેં પ્રતિબંધ હૈ, કોઈ ચીજ કે બિના નહીં ચલા. ઇસકા મતલબ કે ઇસ પદાર્થ કા પ્રતિબંધ હો ગયા. ઓર શરીર પ્રતિબંધ તીવ્ર હોતા હૈ તભી વો હોતા હૈ. એમાં એવું છે, પરિણામ તો તપાસવા જોઈએ, સમજણ એવી હોવી જોઈએ કે મારા પરિણામ ખાતર હું કરું છું જે કરું છું. દવા કરવી છે તો પણ આત્મકલ્યાણ માટે, ને નથી લેવી તો પણ આત્મકલ્યાણ માટે. પરિણામ આત્મકલ્યાણને અનુસરતા હોવા જોઈએ. એ લક્ષ્ય, એ ધ્યેય, એ પ્રકાર હોય તો લેવા નેવા લેવા નહીં લેવા સાથે બહુ મતલબ નહીં રહે. આપણું લક્ષ્ય, એક લક્ષ્ય બધું કામ થવું જોઈએ. ઉદયમાં પણ એ જ લક્ષ્ય રહેવું જોઈએ. પછી માંદગીનો ઉદય હોય કે પૈસા કમાવાનો ઉદય હોય કે નિવૃત્તિનો ઉદય હોય કે કોઈ પણ કામનો ઉદય હોય, લક્ષ્ય એક જ હોવું જોઈએ. મારું આત્મકલ્યાણ થાય એમ જ મારે કરવું છે, એટલા માટે જ કરવું છે બસ. પછી પરિણામ બહુ દોડશે પણ નહીં, ખેંચાશે પણ નહીં, અને બહુ દર્શનમાં મળો પડતો જશે. મોટી વાત તો એ છે, અને ફાયદો એ છે કે દર્શનમાં મળો પડતો જશે. બાકી તો જેટલા પરિણામ ચાલે છે, ચારિત્રમૂર્ત છે, એ તો દર્શનમાં ગયા પછી પણ યથાગુણ સ્થાન ચાલવાનો જ છે. મુખ્ય કામ તો આપણું અત્યારે દર્શનમાં ને નબળો પાડવાનું છે. અભિપ્રાય શું? સુખ બુદ્ધિ નો જે અભિપ્રાય છે, પહેલા તો અભિપ્રાય ઉપર જાઓ, કેમકે સુખ બુદ્ધિ નો જે અભિપ્રાય છે એને દર્શન નો સાથે સંબંધ છે. સારું લગવું એ એટલો દોષ નથી જેટલો અભિપ્રાય નો દોષ છે. એટલે અભિપ્રાય ને પકડો અને એ અભિપ્રાય ને તોડવાનો પ્રયત્ન ચાલવો જોઈએ. હવે શું છે કે મુમુક્ષુતા નો ક્રમ ઉદાસીનતાથી શરૂ થાય છે. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો એ જે કૃપાળુદેવની આજ્ઞા છે એ ચિંતનાથી ચાલુ થઈ જાય છે. ચિંતા હોય એને ઉદાસીનતા હોય હોય એને હોય છે. જો ઉદાસીનતા ન હોય તો એ ચિંતા નથી, બીજું કંઈક છે, વિકલ્પ છે, ચિંતા સંબંધીનો વિકલ્પ છે. બાકી ચિંતા ને ઉદાસીનતા તો જોડાયેલા જ છે. મસ્તી કોઈ ચિંતા થાય છે ત્યારે આપણે ઉદાસીનતા આવે છે કે નથી આવતી? કોઈ પણ પ્રસંગમાં ચિંતા થઈ તો એટલા માટે અહીંયાથી શરૂ કરવાનું કારણ એ છે કે સાથે સાથે ઉદાસીનતાની પ્રાપ્તિ થાય છે. પછી ધ્યાન નહીં રહે જમવામાં, એટલું સ્વીટ ડીશ આવશે કે ગમે એ ડીશ આવશે. એક વખત ચિંતામાં પડી ગયા ને ઉદાસીનતા ઊભી થઈ ગઈ પછી ધ્યાન નહીં રહે, સહજ જ નહીં રહે, અને નહીંતર મહેનત કરતા નહીં છૂટે. એટલે આ જે યોજના છે ને એ તો બહુ જ અનુભવ સિદ્ધ અને અનુભવપૂર્ણ વિષય છે. ભલે અનેક વાર સાંભળવાથી એ વાત સામાન્ય લાગી હોય, એટલી સામાન્ય વાત નથી. હા, એમ થઈ જાય છે પણ એ સામાન્ય નથી. આજે ધર્મના ક્ષેત્રમાં આ વિષય નહીં સમજીને ઘણી ખોજ ચલાવનારા, ઘણું વાંચન કરનારા ઘણા ખોજી જીવો ક્યાંથી શરૂ કરવી નથી સમજી શકતા. આ તો કૃપાળુદેવે ઘણા ભવોનો નિચોડ કાઢીને વાત મૂકી છે, એમના પોતાના ઘણા ભવોના અનુભવનો નિચોડ કાઢીને આ બધી વાતો મૂકી છે. એમને એ રીતે એનું મૂલ્યાંકન આવે તો આપણને જે તૈયાર માલ મળ્યો છે એટલો સસ્તો ન દેખાય. અમને તો ખબર છે કે ગુરુદેવ જેવા મહાપુરુષ પાસે જે જે લોકો આવતા 80% બુદ્ધિજીવી લોકો આવ્યા છે. વકીલો, ડાક્ટરો, જજો, એન્જિનિયરો, વેપારીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, બધા મોટાભાગના લોકો બુદ્ધિશાળી માણસો આવ્યા છે. અને એમાં ઘણા વિદ્વાનો પણ થઈ ગયા, ઘણા વિદ્વાનો છે આપણે ત્યાં. ક્યાંથી શરૂ કરવું હજી ત્યાં વિષય નથી ચાલતો. લોકો ભલે આત્માની ચર્ચા કરે છે, ભેદજ્ઞાનની ચર્ચા કરે છે, અધ્યાત્મની વાતો કરે છે, મુનિદશાની વાતો કરે છે, દ્રવદૃષ્ટિની વાતો કરે છે, શું ક્યાંથી શરૂ કરવું એ વિષય હજી ત્યાં નથી ચાલતો. અને એમાં બધા મૂંઝાયેલા છે, કેમ કે ખાનગીમાં કેટલાક લોકો ટોપ લેવલના માણસો આવીને પૂછે છે કે આ બધું સમજાય છે પણ કરવું શું, ક્યાંથી ચાલુ કરવું? સમજાય તો છે પણ પરિણામ મનમાં આવતું નથી તો ચાલુ ક્યાંથી કરવાનો? આ વિષય બધાને મૂંઝવે છે. આ તો આપણને તૈયાર માલ મળ્યો છે પણ એટલો સસ્તો છે એમ ગણવા જેવું નથી. હા, કૃપાળુદેવના જે લાખોના લાખો અનુયાયીમાં આ પત્ર વંચાઈ ગયા છે, બધા આખો ગ્રંથ વંચાઈ ગયો છે. નહીં, કોઈનું ધ્યાન નથી જતું, બધી ખબર છે. બધા વક્તાઓને આપણે પરિચય થઈ ગયો છે, જેના જે ટોપ લેવલના વક્તાઓ છે એનો પરિચય છે આપણને. કોઈનું ધ્યાન નથી જતું. એ ધ્યાન જવું ને એની બહુ મોટી વાત છે, એ સામાન્ય વાત નથી. પછી જ્યારે એ ચીજ આવી છે તો એ ઇવેલ્યુએટ થવી જોઈએ, એ ડિવેલ્યુએશન એનું નહીં થવું જોઈએ. એ જવાબદારી આપણી છે એને ઇવેલ્યુએટ કરવાની, એન્ડ નોટ ટુ ડિવેલ્યુએટ, એ રિસ્પોન્સિબિલિટી આપણી છે. નહીતર આપણું જે ઇગ્નોરન્સ છે એ વિષયની, આપણું જે વિષયની અંદર આપણે જે ઉપેક્ષા છે આપણી, એ ઉપેક્ષા આપણી ઘણી વીક સાઈડને પ્રદર્શિત કરે છે અથવા એ વીક સાઈડ ની અંદર આપણી ઘણી અપેક્ષાઓ ઉભી છે એને પ્રદર્શિત કરે છે. આપણે જે આવી સરસ વાત, આવી અમૂલ્ય વાત આપણી સામે આવી અને છતાં આપણે એથી ઉપેક્ષિત થઈએ છીએ, શું એ બહુ મોટી વાતને, આપણી મોટી અયોગ્યતાને પ્રસિદ્ધ કરે છે. કે એની અપેક્ષા નહીં થઈ અને ઉપેક્ષા થઈ તો અપેક્ષા બીજી ઘણી ઊભી છે ત્યારે એની ઉપેક્ષા થાય છે. અપેક્ષા અને ઉપેક્ષા રિલેટિવ ટર્મમાં છે. તો એની જે ઉપેક્ષા થાય છે એ વગર કીધે બીજી ઘણી અપેક્ષામાં, તીવ્ર અપેક્ષામાં જીવ ઊભો છે ત્યારે એની ઉપેક્ષા થાય છે. એ વસ્તુ એટલી બધી સસ્તી નથી અને એ વસ્તુને ખૂબ આપણે મૂલ્ય આપવું જોઈએ એવી વસ્તુ છે. કેમ કે સિદ્ધ પદનો કોન્ક્રીટ પાયો ત્યાંથી છે, અંતઃકરણની શુદ્ધિ એનાથી જો થતી થાય છે તો સિદ્ધ પદનો ને આગળના બધા ચડતા પર્યાયોનો પાયો આ જગ્યાએ છે. અને જે આધાર છે એ તો પાયાનો જ છે આખા મકાનને. લોકો મકાનની સુંદરતાને જુએ છે, પાયાની મજબૂતાઈ તો એન્જિનિયર લોકો, તજજ્ઞ લોકો જ જાણે છે. શું કે ભાઈ આ 15 માળનું કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ઊભું છે, બહુ મોટું જબરજસ્ત કામ કર્યું, જબરજસ્ત કામ કર્યું એમને, એનો પાયો જબરજસ્ત છે ત્યારે ઊભું છે. નહીતર આ ઝંઝાવાતમાં ટકી ન શકે મકાન. શરદી ગરમી અને વરસાદના વાવાઝોડામાં મકાન કેવી રીતે ટકી શકે ઊંચું મકાન? સિદ્ધ પદથી સિદ્ધાત્માઓ સાદી અનંત ચ્યુત નથી થતા એનું કારણ શું? એનો કોઈ કોન્ક્રીટ પાયો છે. એટલે આ તો ફાઉન્ડેશન સ્ટોન છે આખો. શિલાન્યાસને ઉત્સવ કેમ કરવામાં આવે છે? આપણે જ્યારે પણ શિલાન્યાસ કરીએ છીએ ત્યારે એની પાછળ વિધિ વિધાન, એનો ઉત્સવ, એનો ઉમંગ, એ વખતે લોકોને જમાડે, બીજું ત્રીજું ભેટ સોગાદ, આ બધું જે થાય છે એનું શું કારણ? એનું મૂલ્ય છે બહુ, પાયાનું બહુ મોટું મૂલ્ય છે. એમ આ વિષયનું ઘણું મૂલ્ય છે. એ મૂલ્ય ન ભાસે ત્યાં સુધી એ વસ્તુ હાથમાં આવે એવું નથી. પાછું હાથમાં લેવી હોય તો હાથમાં નહીં આવે. બૌદ્ધિક સ્તરે એમ લાગે કે આ કરવા જેવું છે એમ નહીં થઈ જાય, કરવા જેવું છે માટે એમ નહીં થઈ જાય. એનું મૂલ્યાંકન આવશે તેદી જ થશે. હા, એ તો અહિંસાની દ્રષ્ટિ એમણે લીધું. આપણે તો એટલું જોવાનું છે કે આપણા પરિણામ દેહાત્મ બુદ્ધિથી આપણે સાબુ લગાડીએ તો એ દેહાત્મ બુદ્ધિ છે કે નહીં આપણે એ તપાસવું છે. એમનો એક એંગલ જુદો હતો, આપણો એંગલ જુદો છે. હા તો ભાઈ એમ કીધું હું બે વાર સાબુ લગાડું છું ત્યારે એમ થયું કે એટલા બધા ચીકણા પરિણામ તો શા માટે થવા જોઈએ, નહીં થવા જોઈએ. શિલાન્યાસ એક બહુ જેના આધારે આખું મંદિર વર્ષો સેંકડો વર્ષો સુધી ટકવાનું છે એવું શિલાન્યાસ કરવાનો છે. અને આ શિલાન્યાસ તો સાદી અનંત આપણી દશા ટકે એનું છે. એટલે એને એને એનું કોન્સન્ટ્રેશન, એની કોન્ક્રીટતા કેટલી છે, એનો ફાયદો શું છે, એની મજબૂતાઈ કેટલી છે, એ વસ્તુ જ્યાં સુધી સમજમાં ના આવે ત્યાં સુધી વાત સાંભળીને એના એટલી લઈ લીધી આપણે એવું થઈ જાય. ઘણા દ્રષ્ટિકોણ હોય છે પણ મૂળ દ્રષ્ટિકોણ આ છે. જે સમજણપૂર્વકનો દ્રષ્ટિકોણ છે આ છે. આપણે રત્નો નાખીએ છીએ, ચાંદીના સિક્કા નાખીએ છીએ, પંચરત્ન પંચધાતુ પંચરત્ન વાપરીએ છીએ. એનો અર્થ શું? કે મજબૂતમાં મજબૂત કામ થવું જોઈએ. ચાંદીના પાયે મંદિર થયું છે એમ કહેવાય. શું કહેવાય? કોઈ ચાંદી ના પાયે મંદિર બનાવ્યું છે, એવો આ પાયો એ શિવપદ નો પાયો તો એ ચાંદી ના પાયા થી વધારે કિંમતી છે, એમ વાત છે મોટો. નિરસતા એટલે શું છે, આસક્તિ નો ભાવ જે છે એ નબળો પડી ગયો, જે આસક્તિ થાય છે એ ભાવ નબળો પડ્યો અહીંયા તો હજી, કારણ કે આ તો પ્રારંભિક નિરસતા છે. પછી તો એનો ઉદાસીનતાનો ક્રમ વધતા વધતા એ ઉદાસીનતા વધે છે મુમુક્ષુની ભૂમિકામાં વ્યવસ્થિત રીતે. અહીંયા ફર્સ્ટ સ્ટેજની અંદર ચિંતા થાય એટલે ક્યાંય રસ નર પડે, એનું નામ ચિંતા. આપણને કોઈ આફત આવી પડે જીવનમાં તો ચિંતા થાય છે કે નથી થતી? કેન્સર ડિટેક્ટ થયું, વાત સામાન્ય હતી પણ ઇન્વેસ્ટિગેશનમાં જતા કેન્સર ડિટેક્ટ થયો, ચિંતામાં આવ્યા કે ન આવ્યા? ચિંતા કરવા માટે ક્યાંય શીખવા જવું પડ્યું, કોઈ ઉદેશ લેવો પડ્યો કે ભાઈ કેન્સર થાય એટલે ચિંતા આ રીતે કરવી આટલી કરવી? કાંઈ નહીં, સહેજ ચિંતામાં એવી રીતે જીવ આવે છે કે એ ચિંતાથી છૂટવું મુશ્કેલ પડે છે. એ એ પ્રસંગની પ્રેક્ટિકલ સાઈડ છે. તો આ તો અનંત જન્મ મરણનો પ્રોબ્લેમ છે. પરિભ્રમણ એટલે શું? પરિભ્રમણની ચિંતા એટલે શું કે અનંત જન્મ મરણ ને સંસારના સર્વ પ્રકારના દુઃખોનો પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમ ઊભો છે, એનું કોઈ સોલ્યુશન મળ્યું નથી, એની ચિંતા થાય. તો ચિંતા થાય તો ઉદાસીનતા આવે, ઉદાસીનતા આવે તો ભાવું ન ભાવું બધું બંધ બન્યું. પહેલી અસર ડોક્ટર વિજ્ઞાનમાં પણ એ છે કે કોઈ પણ માણસને ચિંતા થાય, ટેન્શન થાય એટલે સ્ટમક ઉપર અસર આવવાની આવવાની ને આવવાની. અપર એબડોમન ને લોઅર એબડોમન બંને જગ્યાએ એની અસર આવવાની, ઇઝન્ટ ઇટ? આવવાની જ તે. કોઈને એકદમ ભય લાગી જાય તો ધડા પેશાબ ઉલટી થઈ જાય છે, હોજરી ઉપર અસર આવે તો ઉલટીઓ થવા માંડે, શું આંતર ઉપર અસર આવે, એ બધું એની સાથે સંકળાયેલી વાત છે ચિંતા સાથે. એટલે ભાવવાનું નહીં, સીધી વાત છે, ખાવું નહીં ભાવે. તો જે સ્વીટ ડિશ આવીને આસક્તિ થતી હતી, આસક્તિ ટાળવાનો પુરુષાર્થ નહીં કરવો પડ્યો તમારે. એ તમને આસક્તિ ટાળવાનો એક પ્રોબ્લેમ હતો, એમને તો પ્રોબ્લેમ છે. આમ વિચાર બરાબર છે કે આપણે સારું નહીં લાગવું જોઈએ, ભલે ગમે તેવું સારું જમવાનું આવે સારું નહીં લાગવું જોઈએ, પણ પરિણામ રોકી નથી શકાતા. હા, ડિશ આવે છે ત્યારે રસ પડી જ જાય છે. હવે એ પ્રોબ્લેમ છે, હવે આ તો ચપટી વગાડે એમ એ પ્રોબ્લેમ બી જાય જો આ પ્રવેશ કરે તો, ચિંતનામાં પ્રવેશ કરે પરિભ્રમણની ચિંતનામાં તો એ પ્રોબ્લેમ પ્રોબ્લેમ જ નહીં રહે. કેટલી સરસ વાત છે, કેટલા સહેલાઈથી કામ થઈ ગયું એવું કામ છે આ તો. એટલે આ લાઈન જે ગોઠવી છે કૃપાળુદેવે એ એટલી સુવ્યવસ્થિત ને અનુભવપૂર્ણ છે કે મુમુક્ષુતાના બધા જ આનુષંગિક પરિણામો સહેજે પ્રાપ્ત થાય, વૈરાગ્ય આદિથી માંડીને વૈરાગ્ય ભક્તિ બધાય, શું? અને એને હણનારા એને હાનિ કરનારા જે દોષો છે એ સહેજે સહેજે ઉત્પન્ન ન થાય. પછી ટાળવાની ક્યાં વાત રહી, ઉત્પન્ન ન થાય તો એવી સરસ યોજના છે. સહજપણે સુગમતાથી કામ થાય, સત સત સુગમ છે અને સરળ છે અને સર્વત્ર એની પ્રાપ્તિ છે, સમજ્યા વગર તો કહેતા નથી કાંઈ. ક્યારેક જીવ યથાર્થ લાઈનમાં આવે ત્યારે. ક્યાંથી થાય છે? પેલા અયથાર્થપણે વૈરાગ્ય આવીને દીક્ષા લીધેલી છે, પણ એ બધું ફેલ ગયું છે. કેમ કે દર્શનમાં ઉપર ધ્યાન નથી ને, ચારિત્ર મોહને મારવા માટે ધમાધમ કરીને દીક્ષા લીધી, બધું છોડ્યું. રાજપાટના રાણીઓ છોડી છે ભૂતકાળમાં, બધું નકામું ગયું છે. કામ તો કામની રીતે થવાનું, બીજી રીતે કામ કરવા જાવ તો બધું બગડવાનું. ગુરુદેવ તો શેરાનું દ્રષ્ટાંત દેતા હતા કે શેરો શેરાની રીતે થાય, લોટને ઘીમાં શેકવો જોઈએ અને પછી બરાબર શેકાઈ જાય ત્યારે પાણી નાખો એટલે ઘી અંદરથી છૂટે પીધેલો બહાર આવે બધું. આવો કોરો લોટ દેખાતો હોય શેકેલો, જેવું ગોળનું પાણી સાકરનું પાણી નાખો એટલે ઘી તરવા માંડે. સાયન્ટિફિક છે. બીજી રીતે કરવા જાય તો ત્રણેય વાના બગડે. પછી ગુરુદેવ તો મલાવતા દ્રષ્ટાંતને કે લૂપ લોપડીએ નહીં થાય. લોપડી એટલે હું ગુમડે ચોપડવાની જે પોટેશ છે ને એ નહીં થાય, એક કામમાં નહીં આવે એમ. તને મારા બગડશે ને એક કામમાં નહીં આવે એમ. અવિધિય કામ કરવા જાય એટલે બધું બગડે. બધું બગડવામાં નુકસાન શું થાય? નવી ગૂંચવણો ઊભી થાય અને એ ગૂંચવણમાંથી નીકળવામાં મુશ્કેલી ઊભી થાય અને વાર લાગે ને સમય નીકળી જાય. હવે જયારે આપણને અનુભવ સિદ્ધ નાની પુરુષ કૃપાળુદેવ જેવા પુરુષ એમ કે આમ કર, પછી આપણે આંખું મીચીને જ ફોલોઅપ થવાનું હોય ને, બીજી આપણે વિકલ્પ ક્યાં ઉઠાવવાનો રહે છે? અને વિકલ્પ ઉઠાવવાનો અધિકાર યોગ્યતા પણ ક્યાં છે આપણી કે બીજો વિકલ્પ આપણે ઉઠાવીએ કે નહીં, અધરવાઇઝ કાંઈ બીજી રીતે થાય કે ન થાય? એ સ્વચ્છંદ નથી કરવો મારે. પ્રયત્ન કરતા પ્રયત્ન સિદ્ધ છે, એ પ્રયત્નમાં લાગવાનો આપણે. બહુ સીધી સાદી વાત છે. જેને ન મળે જ્ઞાની, ન મળ્યા હોય, જવું ન મળ્યું હોય, એને તો કેટલા ભવો સુધી ખોજ કરવી પડે છે. ખોજમાં ભવો નીકળી જાય છે એવી પરિસ્થિતિ થાય છે. એટલે કૃપાળુદેવે 194માં કહ્યું કે જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી. ભાવ પ્રતિબદ્ધતાથી વિચરે છે એવા સત્પુરુષના ચરણારવિંદ સેવા વિના તેમની અચલ શ્રદ્ધાને સમ્યક પ્રતીતિ આવ્યા વિના, સમ્યક પ્રતીતિ અને અચળ પ્રેમ આવ્યા વિના એમ લીધો છે. અચળ પ્રેમ શબ્દ લીધો છે. કોઈને જ્ઞાન પ્રાપ્તિ થાય, કોઈને જ્ઞાન પ્રાપ્તિ માનનો ઉપાયની પણ પ્રાપ્તિ થાય એટલે લાઈન મળે, આ એ પણ બનવું અસંભવિત છે. અને અમને જ્ઞાન પ્રાપ્તિ એથી થઈ હતી એ પોતાના પૂર્વભવને લક્ષમાં રાખીને એટલું વાક્ય લખ્યું છે. અમને પણ જ્ઞાન પ્રાપ્તિ તેથી થઈ હતી એટલે એમણે પોતાની રીતે કામ કરવામાં મહેનત કરવામાં બાકી નહીં રાખેલી. પણ જીવ લાખ ઉપાય કરે અને કરોડ પરિશ્રમ કરે, નહીં થાય એટલે નહીં થાય. કેમ કે સાયન્સ બદલાતું નથી, આ તો વિજ્ઞાન છે, સાયન્સ કાંઈ બદલાતું નથી. અશક્યને શક્ય કરવાનો મથવાનો કાંઈ અર્થ નથી. હા, પરક્રમ ન શીખ્યા હોય આવી જ જાય. આપણે જીવનની અંદર પ્રેક્ટિકલી મોટા પ્રોબ્લેમ પહેલા સોલ્વ કરીએ છીએ, નાની મોટી વાત પછી સંભાળી લઈએ, મોટો રોગ પહેલા ટાળીએ છીએ, નાની મોટી વાત પછી. મારા ભાઈને પગ ભાંગી ગયો હતો એક વર્ષ પહેલા. પગ ભાંગ્યા પછી ત્રીજે દિવસે કોમમાં માંગવી ગયા, બે ત્રણ દિવસમાં કોમમાં આવી ગયા. ડાક્ટર શું બોલવા માંડ્યા કે પગ ભાંગ્યો નહીં કાંઈ નથી, આને પહેલા આમાંથી બહાર કાઢવાનો છે અમારે. પગની ટ્રીટમેન્ટ થાય ન થાય એનું અત્યારે અમારે કાંઈ નહીં તો સંભાળી લેશું. આને પહેલાં કોમામાંથી મારે બહાર કાઢવો પડશે, પહેલી ટ્રીટમેન્ટ એ કરવી પડશે. એ ટ્રીટમેન્ટ ચાલી કરી 24-48 કલાકે બહાર નીકળો તો અમદાવાદ લઈ જવાની જલ્દી, એમ્બ્યુલન્સ મગાવો ફટાફટ, મોડું ન થવું જોઈએ. એક કલાકની અંદર તૈયારી કરીને નીકળી જાવ તમે અમદાવાદ ભેગા થાવ, નહીં તો રસ્તા મારે છે. આ શું મોટો રોગ, પહેલાં તમારે સાફ કરવો જ પડે ને. આ ભવરોગ છે એ સૌથી મોટો રોગ છે, સૌથી મોટો પ્રોબ્લેમ છે. નાના મોટા પ્રોબ્લેમમાં ગૂંચવાનો કાંઈ અર્થ નથી કે મને આમ થાય છે, મને ક્રોધ આવ્યો, મને ફલાણું થઈ ગયું, મને લોભ થઈ ગયો, મને માયા થઈ ગઈ, ને મને આવું થઈ ગયું, ને તેવું થઈ ગયું, ને શું અણગમો થઈ ગયો, ને ગમો થઈ ગયો, ને એ બધું પહેલાં રસ્તા થઈ જશે. પહેલાં ભવરોગ ઉપર ધ્યાન જાય, મોટો રોગ પહેલાં મટાડવો જોઈએ. અને એની સિન્સિયરિટી ન આવે તો આપણે પ્રેક્ટિકલ નથી આ લાઈનમાં. નાની મોટી વાતમાં અટકી જઈએ છીએ, કાંઈ ના કરે. હા, અજ્ઞાન વો ઇસકા કારણ હૈ, ભવરોગ ઇસકા રિઝલ્ટ હૈ.